छे महात्म्य सभर वाणी सदा संत भगवंत साहेब जीए तारीख 10 एप्रिल 2024 ना रोज ब्रह्मज्योति मोगरी स्थित अक्षर मोहल में श्री वचनामृत गढ़ा प्रथम 70 काका भाई नू चोर ने कांटो वाग्यानू नू निरूपण कर्यु हतु जे अत्रे समाव्यु छे।
वचनामृत गढ़ा प्रथम नू 70 काका भाई नू चोर ने कांटो वाग्यानू। स्वामीनारायण हरे संवत 1876 ना चैत्र सुधी पूनम ने दिवस श्रीजी महाराज श्री गढ़ा मध्य दादा खाचर ना दरबार मा उगमणे द्वार ओरडानी ओसरिये ढोलिया ऊपर विराजमान हता अने माथे हीरकोर नु धोड़ू धोतियूं बांध्यू हतु ने धोड़ो खेस पहेर्यो हतो ने धोड़ी चादर ओढ़ी हती ने हस्तकमळमां तुलसीनी माळा लईने फेरवता हता ने पोताना मुखारविंदनी आगळ परमहंस तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या जे मोटा मोटा परमहंस माहो माही प्रश्न उत्तर करो अने कोई हरिभक्तने पूछवू होय तो परमहंसने पूछो। त्यारे गाम रोजकाना हरिभक्त काका भाईए नित्यानंद स्वामी ने प्रश्न पूछ्यो जे अंतर ने माहेली कोरे एक कहे छे जे विषय ने भोगवीए अने एक तेनी ना पाड़े छे ते ना पाड़े छे ते कोण छे ने हा पाड़े छे ते कोण छे।
आ प्रश्न મોટા ભાગના ભગવાનના માર્ગે ચાલના ભક્તો સંતોને ભગવાનનો આશ્રય હોય અને ભગવાનને રાજી કરવાનો ભાવ હોય એને આવા પ્રશ્ન ઉઠે એ જગતે તો ખબર જ નથી કારણે તો ખ્યાલ જ નથી પ્રશ્ન ઉઠે જ નથી ઉઠતા તો જે ભક્તો હોય એને પ્રશ્ન ઉઠે કે વિષયને ભોગવવાને અંદર ખેંચા ખેંચ થાય તો અંતરની મહિલો એક કહે છે કે વિષય ભોગવીએ અને એક તેની ના પાડે છે તે ના પાડે છે કોણ છે અને ભોગવીએ કે છે કોણ છે એ પ્રશ્ન છે મુદ્દાનો પ્રશ્ન।
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ। આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો।
ગામડાનો માણસ અભણ માણસ ભણેલો માણસ બહુ સહેલાઈથી સમજી શકે એવો સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટાંત આપે છે શું આપે છે બોલો।
તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો કે આ તારી મા ને આ તારો બાપ આ તારો કાકો ને આ તારો ભાઈ આ તારો મામો ને આ તારી બેન આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ
ભેંસ ની ઓળખાણ કરે આ તારી ભેંસ
ને આ તારી ગાય ને આ તારો ઘોડો આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણા ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે તો જેમ
ઓળખાણ તો કોઈ કરાવી જોઈએ આ તારા ઈષ્ટદેવ આ તારા ગુરુ આ તારા સાધુ આ તારા ભક્ત સત્સંગી અને આ બધો કુસંગ જે ભગવાનથી દૂર લઈ જાય એવી ઓળખાણ થાય છે હરે।
તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે ને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે।
દ્રષ્ટાંત આપ્યું પેલા આભલા ભરત છે ને કચ્છ્યો વચ્ચે નાનો એમ તો હરીસો પેલો કાચનો ટુકડો પછી એને સાધીન વચ્ચે ફિટ કરી દે.
તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે ને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે. ને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે એ બે લશ્કર છે ને સામસામા ઊભા છે.
સત્સંગ થતા પેલા બધું થયા, તારો બાપ કાકા મામી બેન ઘોડો પાગડો, અને પછી ભગવાનનો નિશ્ચય થયો. જીવને પછી સત્સંગ થયો અને પરમેશ્વરના મહિમાની વાત થઈ ને વિષય ખંડનની વાત થઈ, એટલે જીવમાં પછી રસ્તા ખેંચતે. તે સંતની વાર્તા અને તે સંતના રૂપ તે પણ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે બે લશ્કર પછી સામ સામે આવ્યા.
જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામ સામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને ઝંઝાળોની લડાઈ થતી હતી, અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથ્થો બથ લડતા હતા, ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ, એમ કચ્ચર ઘાણ ઉડતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચ વિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે, અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે, અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવાની ઈચ્છા થઈ આવે છે, ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવાની ઈચ્છા નથી થતી, એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ.
કુસંગીનું બળ વધે, બહારનો કુસંગ ભગવાનથી દૂર લઈ જાય, એવો સંગ વધે તો વિષય ભોગવવાનું મન થઈ જાય. સંતનો જોગ વધે, સેવા પ્રાર્થના ભજનનું બળ વધે તો વિષય ભોગવવાથી દૂર થઈ જઈએ, વિષય ભોગવવાની ઈચ્છા ના થાય, એ મહારાજ કહે છે. એટલે સત્સંગ એટલે કરવાનો, કથા વાર્તા ધૂન ભજન પ્રાર્થના, વિષય એટલે યાદ રાખીએ, ભગવાનથી દૂર લઈ જાય વિષય, ભગવાનની આજ્ઞા ના પાડવા દે વિષય, જેને લઈને ભગવાનની આજ્ઞા નથી પાડતા એ વિષય, ભગવાનના દર્શન ના ગમે, ભગવાનની પાસે જવું ના ગમે એ વિષય. તો એવા વિષય કુસંગના યોગમાં રહીએ તો પંચ વિષય ખેંચી જાય, અને સત્સંગીના યોગમાં રહીએ તો વિષય આપણને કાંઈ કરી શકે નહીં. ત્રણ બે જગ્યાએ મહારાજ જ કહ્યું છે. એક ખેડૂતનો દીકરો હતો, એને ચીબડો વાવેલા, ચીબડો ચીબડોની ખેતી કરેલી. નોર્મલી ગામડામાં ખેડૂતો હોય તો પહેલો ક્રોપ આવે એ ઠાકોરજીને ધરાવે, પછી પોતે જમે. અત્યારે ઘણા બધા આપણા હર સત્સંગીઓ પહેલી કેરી ઠાકોરજીને મોકલાઈ, પછી પોતે કેરી ખાય. શહેરમાં રહે છે છતાં પણ, તો ગામડાનો ખેડૂત તો પોતાનો અભાવ હોય અને કેરી પહેલી આવે મંદિરમાં મોકલે, પછી બાકીની કેરી ઘરે લઈ જાય. એમ ચીબડાએ પહેલાં વાયેલો ને પહેલું ચીબડું સરસ પાકીને તૈયાર થયું ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ હતા. જેતલપુર કે કહ્યું, જેતલપુર ને વચ્ચે જેતલપુર બિરાજમાન હતા મહારાજ. તેણે થયું કે મહારાજ છે અહીંયા બિરાજમાન છે, તો પહેલું ચીબડું મારું ભગવાનને જમાડું, એટલે લઈને નીકળ્યો. આ સિઝનનું પહેલું ચીબડું, અત્યારે તો કોલ્ડ સ્ટોરેજ ને બધું થઈ ગયું એટલે 12 મહિના ચીબડો મળે છે. ત્યારે મળે નહીં. સિઝનમાં ચીપડું હોય, પહેરી પહેરી હોય તો બધાને મોડા લપકારા મારે કે ખાઈ નાખીએ પહેલામાં પહેલું. એમ જતો હતો, પાંચ બે પાંચ ઘઉં ચાલવાનું હતું. ચાલતા ચાલતા એમ થયું કે સારું આ આટલી સરસ ચીબડાની સ્મેલ છે, હું ખાઈ જાઉં. કે મહારાજ પાસે તો બહુ હશે બધું, તો આ મહારાજ મારા ચીબડાની છે ગણતરી એમની પાસે, તો ખાઈ રહ્યો. તો બીજું ના કહે ના, મહારાજને માટે છે એટલે મહારાજને ધરાઈને જ જમીશ, મારે જમવું જ નથી. ઇન્દ્રિય અંતઃકરણનો ભાવ કે ચીબડું ખાઈ જઈએ, જીવ એવું કે મારે ભગવાનને જ જમાડવું છે, એ પહેલાં મારે જમવું જ નથી. જે જેને કહ્યું સામ સામા લશ્કર, એટલે ઇન્દ્રિય અંતઃકરણ જેને ભોગ ભગવાનની ઈચ્છા છે, એક બાજુ આવું કે ખાઈ લઈએ, અને જીવને ભગવાનને રાજી કરવાની ઈચ્છા છે, ભગવાનને જમાડ્યા વગર ખવાય જ નહીં. એટલે એમ લડત લેતો 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 પહોંચી ગયો, ખાધું નહીં. અને પાછળ બેઠો તો નાનો છોકરો હતો, એટલે બધા કોણ આગળ જવા દે, તો મારે જજો એને બોલા અહીં આગળ આવી લે. આગળ આવીને બેસાડ્યો, પછી લાય તારે થેલીમ શું લાવ્યો છે, ચીબડું કાઢ્યું. સંતોન કે ધોઈ લાવો, ધોઈને પછી ચપ્પુ લાવો. તો સભામાં મહારાજે કાપીને ખાધું, ખુશ થઈ ગયા. તો કોઠારીને કે લાવ બે પડા સાકરના, આટલો મોટો સાકરના બે પડા લાવી છોકરાને આપ્યા, લે બેટા. એટલો બધો રાજીપો બતાડ્યો. એટલે શેઠિયા બેઠા હતા, એમને તો કહે સ્વામિનારાયણ ભગવાનને ચીબડો બહુ ભાવતો લાગે, એટલે બીજે દાડે ગાડું ભરીને ચીબડો લઈને આવ્યા. ગાડું ભરીને ખરીદીને સભામાં આવીને બેઠા, મહારાજ પેલો કાલે ચીબડો, હું તો આજે ગાડું ભરીને ચીબડો લાવ્યો, અને એમ કે હું ગાડું ભરીને લાવ્યો તો મને ગુણ ભરીને સાકાર આપશે. મહારાજ કે પેલા જેતલપુરના તલાવમાં નાખ્યા લે કે તમે કાલે તો બહુ વખાણ્યા. તા કે છોકરો લડત લેતો લેતો આવ્યો, એમાં એની જીત થઈ. કે એક બાજુ ઇન્દ્રિય અંતઃકરણને ભોગવવાની ઈચ્છાથી, ખાવાની ઈચ્છાથી, અને જીવને મને જમાડવાની ઈચ્છા હતી. તે યુદ્ધ કરતો 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 ઇન્દ્રિય અંતઃકરણના લશ્કરને મચક નાપી અને અહીં શુદ્ધિ પહોંચાડ્યું ચીબડું, એનો રાજીપો બતાડ્યો તો મેં કહે છે. એમ મહારાજ અંદરથી આવું થાય, ભગવાનને ન ગમે એવું કરવાની ઈચ્છા થાય, પણ જીવમાં થાય કે ભગવાનને નથી ગમતું એટલે મારે કરવું જ નથી. ઈચ્છા થાય એનો મહારાજ કે તમને કોઈ પ્રોબ્લેમ નથી, યાદ રાખો. એને વશ ના થઈએ એવું આત્માને બળ હોવું જોઈએ, અને બળ મેળવવા માટે જ અત્યારે સેવાઓ એટલે કરાય છે, કરાવે છે આપણી પાસે. અહીંયા સભામાં એટલે બેસવાનું, આવીને ધૂન એટલે કરવાની, કે કઈ વખતે શું થશે માણસને ખબર નથી કે. એટલે એમ એવો ઘણાને વિષયના એટેક આવતા હોય, તે વખત જો જાગ્રત ના હોય તો લેવાઈ જાય, એમાં ફસકાઈ જાય, એમાં સ્ખલન થઈ જાય. તો મહારાજનું બળ હોય, આત્મામાં બળ હોય, એટલે સ્વામિનારાયણ ભગવાન કહે નિત્ય પ્રત્યે ધૂન, અડધો કલાક ધૂન, કથા વાર્તાનું વ્યસન અને સેવાનું વ્યસન. સેવા કર્યા વગર રહેવાય જ નહીં. યુવાનોએ તો કંઈ પણ સેવાની તક મળે મંડિત પડવું, શરીરને જોયા વગર, તો એનાથી આત્માને બળ મળશે. અને આત્માને બળ મળશે તો જીત થશે. ઇન્દ્રિય અંતઃકરણ જે લશ્કર છે, જેને આ નાનપણથી જ આવું જગત તરફનું મળ્યું છે, કાકા કાકી મામા મામી આ તારું આ તારું તારું નામ સાથે, એ વિષય તરફ જ જેનો ઇન્દ્રિય અંતઃકરણનો ભાવ છે એ ખેંચવા પ્રયત્ન કરે, ને આત્મામાં જો બળ હોય તો પછી એ લડત લતા લડત એક વખત એવો આવશે કે ઇન્દ્રિય અંતઃકરણને પણ કુસંગ રહેલો એમાં નીકળી જશે, અને જેને કહેવાય બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પામી જવાશે.
તે જેમ यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर् मम। ए श्लोक मां कह्यूं जे ज्यां योगेश्वर एवा जे श्रीकृष्ण भगवान छे अने धनुषना धरतल अर्जुन छे त्यां ज लक्ष्मी छे, विजय छे, ऐश्वर्य छे अने अचल नीति छे। तेम जेनी कोरे आ संत मंडल छे तेनो ज जय थशे एम निश्चय राखवो।
आपणो आत्मामां रहेला પ્રભુનો નિશ્ચય, હું ભગવાનનો ભગવાન, મારા ભગવાન કરતા હતા છે મારા માટે, જે કંઈ કરે એવું થયું, થઈ રહ્યું છે ને થશે, ભગભૂત છે, અને પ્રભુ મને સત્પુરુષ દ્વારા મળ્યા છે, અને આ સંતો અમારા સાથીદારો છે, સત્સંગે સાથીદારો છે, આ જેને નિશ્ચય છે એટલે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર। પાંડવ અને કૌરવનું યુદ્ધ થયું તો કૌરવની સેના બહુ મોટી હતી, પાંડવ પાસે બહુ એટલો લશ્કર નહોતો અને બહુ સાથ આપનાર બીજા રાજાઓ પણ ઓછા હતા, પણ કૃષ્ણ પરમાત્મા પાંડવનો પક્ષ હતા એટલે અર્જુન બોલે કે મારું યુદ્ધ જીતાઈ ગયું, જ્યાં ભગવાન છે ધનુર્ધારી અર્જુન છે એવો નિષ્ઠાવાન આર્મી છે ત્યાં જ લક્ષ્મી છે, રિદ્ધિ સિદ્ધિ છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે, એટલે આપણા પક્ષે ભગવાન છે, સંતો છે, ભક્તો છે, એટલે છેવટે વિજય યુદ્ધ અને બધી રીતે સુખી આપણે જ થવાના છીએ, પણ લડત લેવી પડે। ઇન્દ્રિયો અંતઃકરણ ભાવો જે છે જેને આપણે દેહભાવ કહીએ છીએ, દેહભાવનું જ્યાં સુધી પ્યોરિફિકેશન નથી થયું, શુદ્ધ નથી થયું, એમાં જે કુસંગ જન્મો જન્મને આ જન્મે આ બધું જે કહ્યું આગળ, આ તારું આ તારું આ તારું આ તારા ગા, આ બધું જગત ઘૂસેલું છે, એ જ્યાં સુધી, જેમ કે અત્યારે કેન્સરનો દર્દ એવું છે, ઓપરેટ કરીને પાર્ટ કાઢી નાખો, પણ એમાં થોડો કંઈ પાર્ટિકલ જો કેન્સરનો બોડીમાં રહી ગયો તો પછી સ્પ્રેડ થાય, એટલે ઓપરેશન કર્યા પછી અને બીજી એ છે કે રેડિયેશન અથવા તો કીમોથેરાપી, કીમોથેરાપી એટલે લેવાની, એટલી બધી હીટ જનરેટ થાય, ઘણાના માથાના વાળ ખરી પડે, ઓપરેટ કર્યા પછી એમ થાય કે બધું કાઢી લીધા પછી હવે કેન્સર કેમ ન થાય, કે નાછો પાત્ર હોય કોઈ કેન્સરનો પાર્ટ રહી ગયો હોય તો કીમોથેરાપીથી એ મરી જાય તો પછી કેન્સર ફરી થવાના ચાન્સીસ નહીં, એમ આછો પાત્ર કુસંગ હોય તો જગતમાં ખેંચાવાનું રહે, એ ટળી જાય, એટલા માટે સેવા, ધૂન, ભજન, પ્રાર્થના કર્યા જ કરવાનો, કર્યા જ, એનો સ્વાપો જ નહીં પડવા દેવાનો, તો ભગવાન છે આપણી સાથે, સંતો છે, અર્જુન એટલે એવા સાધુઓ છે અને ભક્તોનો સમૂહ છે, તો સાચા સૈન્યમાં આપણે છે તો નિશ્ચિંત રહીએ કે આપણો વિજય થવાનો છે।
ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે?
સરસ પ્રશ્ન પૂછે કે ભગવાનનું બળ વધે, સંતનું બળ વધે અને કુસંગનું બળ ઘટે એનો શો ઉપાય છે?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે।
બહાર અંદર કુસંગ તો છે જ, બહાર કુસંગીઓ ફરતા હોય છે, એનો જો સંગ રાખીએ તો કુસંગીનું બળ વધે।
અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણ કરીને બળ વધે છે.
બહારના સંતનો સંગ રાખીએ, સત્સંગ રાખીએ તો સત્સંગનું બળ વધશે.
માટે બહારના કુસંગીનો સંગ ન કરે.
કુસંગીનો સંગ એટલે ભગવાનને ન ગમે એ વાતો કરતો એ કુસંગ કહેવાય. ભગવાનથી દૂર લઈ જાય એવો સંગ એ કુસંગ. હવે બહાર જવાનું, ફરવાનું, મળવાનું બધાની સાથે, પણ એની વાત આપણે માનીએ નહીં, સ્વીકારીએ નહીં એ કુસંગ કર્યો ના કહેવાય. કુસંગ ગમે એટલી વાતો કરે તો અમારે મળતી નથી આવતી. હવે વાતનો સ્વીકાર ના કરીએ તો કુસંગ કર્યો ના કહેવાય. જેમ કે શાકભાજીનો લારી લઈને કોઈ આવે તો બધી પ્રકારના શાક હોય ને આપણે કહી મૂકીએ કે ના, લસણ ડુંગળીવાળો અમે શાક લારી ના જોતું, બીજું આવો. એટલે ભાઈ બાપા, અમે લસણ ડુંગળીવાળા ગ્રાહકો છે, અમારે શાકભાજી તો રાખવી પડે ને, પણ તમારે એમાંથી બટાકા જોતા હોય, રીંગણા જોતા હોય, ભીંડા જોતા હોય લઈ લો ને પછી જતો રહે. એમાંથી કશુંક લો, લસણ ડુંગળી લો તો તમને મુશ્કેલી, એ લેવું જ નથી પછી શું કામ એનું. એટલે કુસંગીઓ ગમે એટલી વાત કરે તો એની કોઈ વાતને આપણે લઈએ નહીં એ કુસંગ કર્યો ના કહેવાય. બાકી તમે જાઓ તો આ કુસંગી છે સત્સંગી છે કેમ નહીં ખબર પડે? તો વાતો પરથી ખબર પડે. અમહિમા, ભાવફેર, માથાકોટ, કટપટ, નિંદા એવું કરતો હોય કુસંગી કહેવાય. હવે એ વાતનો આપણે સ્વીકાર ના કરીએ તો એનો સંગ કર્યો ના કહેવાય. સંગ કર્યો ક્યારે કહેવાય? સાચું, આ માણસ કહેતો તો વાત સાચી ત્યારે, હો ખરેખર એવું છે તે કુસંગ કરે કહેવાય. તો અંદરનો કુસંગ, બહારનો કુસંગ એક થાય તો પછી વિષય તરફ ખેંચાઈ જવાય. એટલે બહારના કુસંગીની વાતનો માનીએ નહીં, સત્સંગીની ને સત્પુરુષની વાતનો સ્વીકાર તો કુસંગ કર્યો ના કહેવાય.
માટે બહારના કુસંગીનો સંગ ન કરે, ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું.
સંતનું સત્સંગનું બળ વધી જાય તો વિષય તરફ ખેંચવાની વૃત્તિ ઓછી થઈ જાય.
ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે અને સંતનું જ બળ છે એક એવો છે, અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે, તે એ બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી, પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો.
કુસંગની લડાઈ આળસી ગઈ છે એટલે એને વિષય ભોગવવાની ઈચ્છા જ હવે રહેતી નથી, એ તો અક્ષરધામમાં જ જશે. પણ જેની લડાઈ ચાલુ છે, આકર્ષણ થાય, બળ મળે, પાછા છૂટી જાય, એમ લડત ચાલ્યા કરે છે, એ મરી જાય અચિંત તો તેનું શું થાય, ગતિ શું થાય એ પ્રશ્ન છે.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ એક લડવા નિસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો, તે પણ જીત્યો જ તો, અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી કોળી આવ્યા, તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી, માટે એ તો એમ ને એમ લડે છે, અને તેમાં જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હટાવ્યો તો ન હટ્યો, પણ દેહનો આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો, તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે છે? એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા, એમ એ બે ધણીની નજરમાં હોય.
દાખલો લડવા નીકળ્યા અને અમે વાણિયા બમણ આવ્યા, બે ચાર ધોલ ધપટ મળે એટલે જીતી જાય ને, પણ અમે કાઠી કોળી આરબો અમે આવ્યા તો એ આપણે એક મારે તારા બે માર આપણને અઘરી પડે. એમ ઘણાને કાઠીની લડાઈ હોય, ઘણા સાધકોને સાધુઓને ભક્તોને કેવા વિષય એવા ચંબળ જેવા હોય, મારા માથું કટ કરવું જ પડે. અને ઘણા એવા બધા એટલે આ મળ્યું છે, પણ આ દેહ મળ્યું છે મા બાપ તરફથી મળ્યું. કોના તરફથી? આખું ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું છે આપણને મા બાપ તરફથી મળ્યું છે. અને મા બાપ તરફથી મળેલી ઇન્સ્ટ્રુમેન્ટમાં જીન્સ મા બાપના આવવાના, અને એ જીન્સને પરિવર્તન કરો. એટલે ઘણા મા બાપ કાઠી જેવા હોય, કહેવાય કાઠી જેવા. આપણે ગૌ ઘણી વખત ડૉક્ટરને શરીર બતાવવા જઈએ ત્યારે ડૉક્ટર આવા ડૉક્ટરો પહેલો પ્રશ્ન પૂછે કે તારું બાપુજીને હાર્ટએટેક હતો? તો કે ના. તાર બાને હાર્ટએટેક હતો? ના. તાર ઘરમાં કોઈને હાર્ટએટેક હતો? ના. તાર બાપા પૂછે ડાયાબિટીક હતો? ના. બીપી હતું? અલે બાપા મારું શરીર બતાવો, મારા મા બાપનું બતાવો નહીં આવ્યો કહીએ આપણે? ડૉક્ટર પેલો આવું જ પૂછાપૂછ કરે, આપણું તો શરીર જ ના જુએ. એ ડૉક્ટરને કહે કે કેમ આમ પૂછ? કારણ કે આ સિમ્પટમ્સ જો હોય તમારા મા બાપુજીમાં તો તમારામાં આવવાના ચાન્સીસ ખરા. અને એને જ અજા સમક્ષ રાખીને પછી અમે બધા ટેસ્ટ કરીએ. એમ મા બાપ તરફથી જો શરીરમાં ડાયાબિટીક, હાર્ટએટેક, બીપી, કોળ, ઘણા છોકરાઓ લગ્ન કરવા જાય તો એના મા બાપને પણ જોવા માગે. શું કરે? મા બાપને જોવા માગે. તો ભાઈ તારે ઘણા કહે કે એના મા બાપ જો લગ્ન કોઈ ડફો છોકરી જો ને, પણ હોશિયાર છોકરો કહે ના એના મા બાપને જો. છોકરી હતા રૂડી રૂપાઈની મા ઢોલ જેવી, તો પછી એ ઢોલ જેવી જ થઈ જાય પાગળ જતા. હા, અને ઘણાને કોળ હોય તો હરીરેટી પછી કોળ પણ આવે. એટલે આ બધું શરીર છે મા બાપ તરફથી મળેલું છે. એટલે ઘણાના એવા રોંક ભાવથી જીવન જીવતા મા બાપ હોય એને લડત વાણિયા બમન જોડે કહેવાય. અને ઘણા કાઠી જેવા ચબ્બડ પ્રકૃતિના મા બાપ હોય અને એના તરફથી દેહ મળ્યો તો એને જીતવું અઘરું પડે. પણ મહારાજ તો જાણતા હોય ને કે આનો આવો 800 ગુજરાતી પાપ પેપર આપે છે ને આવો મેથેમેટિક્સ આપે છે, આને હેલું પડે, આને અઘરું પડે. મહારાજ તો જાણતા હોય કે એના ચવળ જેવા પ્રકૃતિ સ્વભાવના મા બાપને ઘરે જન્મ મળ્યો છે. એટલે બચારાને યુદ્ધ બહુ લાંબુ ચાલશે અને યુદ્ધ કરતાં કરતાં મરી જાય તો પણ એની ગતિ પેલા વાણિયા બહમન જોડે યુદ્ધ કરે જેવી થાય એવી ગતિ એની પણ થાય. પણ લડત તે તો હોવો જોઈએ, લડતો હોવો જોઈએ કે ભગવાનને ન ગમે એવું મારે કરવું જ નથી. થઈ જાય તોય પાછો મંડી પડે કે ના, પશ્ચાતાપ પરિતાપના પ્રાર્થના કહીને પાછો ઊભો થઈને લડે. માણસ હાર્યો હાર્યો ના કહેવાય, યાદ રાખો. તારા ક્રિકેટની મેચો રમાય છે, કોઈ ટીમ હારી ગઈ એટલે બીજી તારે બંધ કરી દે રમવાનું. કે ના હારો, જીતતા તો કોન્સ્ટન્ટ 5-7 મેચ હાર્યા પછી જીતતા હોય છે, હાર્યા પછી જીતતા હોય. અબ્રાહમ લિંકનનું તમે નામ સાંભળ્યું હશે. શિકાગોમાં લોયર થયા પછી અબ્રાહમ લિંકન શિકાગો મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર તરીકે ઊભો રહ્યો ઇલેક્શનમાં, હારી ગયા. પછી હિંમત કરીને મેયર તરીકે ઊભા બીજી ચૂંટણીમાં, એમાં હારી ગયા. પછી એમને તો હિંમત કરીને પછી સેનેટરમાં ઊભા રહ્યા, એમાં હારી ગયા. પછી કોંગ્રેસમેન તરીકે ઉભા રહ્યા, એમાં હારી ગયા. એક કંઈ ઇલેક્શન એમની જિંદગીમાં જીત્યા જ નહીં એવાય. છેવટે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા તો બધા હસતા હતા કે ડફોર, તારી જિંદગીમાં એક પણ ઇલેક્શન તો જીત્યો નથી અને પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં તો ઊભો છું. ભાઈ કે હું હાર્યો માનું તો જ હું હાર્યો કહેવો, હું મારી જાતને હારેલો માનતો જ નથી. ને પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા રહ્યા અને જીતી ગયા. આજે આખી દુનિયામાં બેસ્ટ પ્રેસિડેન્ટ અમેરિકાનો કહેવાય તો અબ્રાહમ લિંકન હતો, પણ હાર ના સ્વીકારી. એમ મહારાજ કે સાધકે સાધનામાં સ્કલન થાય, આ થાય, જેને જે કહેવું કે હું ભગવાનને રાજી કરવા નીકળ્યો છે, એની હાઉ વોટ કમ મે, પણ ભગવાનને રાજી કરવા છે, કરવા છે, કરવા છે, તો ભગવાન એને સહાય કરે, જીતાડી દે.
એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે, અને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે.
અશ્વિનભાઈ બાપાને પ્રશ્ન પૂછ્યો ને કે બાપા તમારી સાથે આવ્યા પછી લાગે છે કે તમારી પાસે નહોતો એ તો હારો હતો, એટલા બધા અંદર હારો હુરો ચાલે છે, યુદ્ધ ચાલે છે, ત્યારે બાપા કહ્યું ના હું જોવાની નહીં, સેવા કર્યા કરવાની. ચંપલમાં જેમ છાન વર્ગ્યું હોય અને રોડ પર ચાલ્યા કરે તેમ એટલે હું કહીને ખંખેરી જાય, એમ કે આ વિષય, આ કથા વાર્તા, ધૂન ભજન, પ્રાર્થના, સેવામાં ખંખેરી જશે ને ખબર પણ નહીં પડે, ને એવું થઈ ગયું ને. અશ્વિનભાઈ સાધુરામ બની ગયા. હું
અને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે, માટે એને શાબાશ છે, એમ જાણીને ભગવાન એની સહાય કરે છે.
ભગવાન રાજી થાય, શાબાશ છે, હાર કબૂલ નથી કરીને, ભલે પડ્યો પાછો, ઊભો થયો પડે, ઊભો થયો પડે, ઊભો થયો પડે, ઊભો થયો, નપાસ થઈને છોડ દે તો ના કહેવાય, પણ ભલે નપાસ તો ફરી પરીક્ષા, ફરી પરીક્ષા. અમારી સાથે કહેતો એનજી ભટ્ટ ભૂપત, બીએસસીમાં 7 વખત નપાસ થયો. કેટલા વખત? 7 વખત, અને છોડું જ નહીં ને, પાસ થયો 7મા ટ્રાયલે પાસ થયો, 4 વર્ષે બીએસસી થયો તો પાસ થઈ ગયો, પણ છૂટો જતો રહ્યો તો એમ હાર કબૂલ કરે તો હારી ગયા, પણ હાર કબૂલ ના કરે તો એની ભગવાન કે એની જીત છે, ને ભગવાન એને વખાને શાબાસ.
માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં, ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું, ને સંતનો સમાગમ અધિક રાખવો, ને
બેફિકર રહો. ભગવાન શું કહ્યું? બેફિકર રહો, ચિંતા નહીં કરું,
ને સંતનો સમાગમ અધિક રાખવો, ને
કુસંગ સમાગમ અધિક રાખવો બસ, અને કુસંગથી છેટે રહેવું, આટલો કાળ રાખવું. તમને ડાયાબિટીક થઈને પછી લાડવા ખાવ તો ચાલે? દૂર જ રહેવું પડે ને.
એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા, ત્યારે ગામ જસકાવાડા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય?
બોલો.
ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ,
અને કુસંગી થતી છેટે રહીએ, ફૂટપટ્ટી રહીને 5-7 ફૂટ દૂર ઉભા રહો, આમ ખબર પડી જાય કુસંગી, એમ જેમાં ખબર પડે કે કૂતરું કયડું છે, દૂર રહીએ ના રહીએ. કુસંગીને ખ્યાલ જ આવી જાય કે આ ખટપટ્યો નિંદા માથાકૂટ કરનારો છે, પાસે જવું જ નહીં.
અને સંતનો સમાગમ અતિશય રાખી.
સંતનો અતિશય રાખો, કેવો રાખવો? તો ગુણાતન સ્વામી કે સાધુ 5 ખસણા મારે. કેટલા મારે? કેટલા? ગુણાતન સ્વામી કે સંત 5 ખસણા મારે તોય ખંખેરીને પાછો પગલો ફરી પાછો મારવા કામ લાગશે. હું નહીં ધારતો એવું કોઈ કરે. ગુણાતીત જે કહે છે એ કોટીમાં આપણે તો આવીએ જ નહીં. સત્પુરુષને ગમે કરે, વળે ધકે વખાણે ના વખાણે, સામું જોવે ના જોવે, પણ આપણે સંતને વર્ગ્યા રહેવાનું, આપણે વર્ગ્યા રહેવાનું. આમાં આ લડત જીતવી છે એટલે હું.
તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છે.
જો કે વાંધો ને, આ લોકોને તો અત્યારે વળે તો વાંધો ના આવે ને. અત્યારે બધા ભક્તો એવા થઈ ગયા છે, ડોબા જેવી કહેતા કોક જન્મે તો હોય છું ને કહે ને. અરે અરે યોગી બાપા કે કે આપણે કઈ ડોબું કહેતા કોક જન્મ તો હોય શું કહે છે.
ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંજ્યો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો.
એકચ્યુઅલી તો સત્સંગ કરે તો બધું એમને મેતે આવે, માગવું ના પડે. જેમ આપણે પૈસા ધરને ઘરે દીકરો જન્મ્યો એને કહેવું પડે કે મને નવા કપડાં સીવડાવો, મને આ આપો, મને તે આપો, એના મા બાપ જ બધું કરે, એને કહેવું ના પડે. બીમાર થાય તો કંઈક ડૉક્ટર બોલાવો, હું બીમાર પડ્યો. મા બાપ જ ચિંતા કરે. એમ આપણે ભગવાનને થઈને જીવીએ તો જે વખતે જેની જરૂર છે ભગવાન આપ્યા વગર રહેશે નહીં, માગવું ના પડે.
એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો, અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાક્કો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ
ભગવાનને કેવા રાજી કરવા સત્સંગ કરીશું. ભગવાન રાજી થશે એને, જેને કહ્યું કલ્યાણ અર્થે ભગવાન રાજી થશે તો જે આપણે નહીં કલ્પે એવા બધા સુખ ભગવાન આપશે.
પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાંજે ઘરમાં 10 માણસ હોઈએ અને તે 10નું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા માંડે તો શું થોડા છે? સર્વે જનારું હતું, તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સુડી લખી હોય તો કાંટેથી તળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે, જે એક ગામમાં ચોર બહુ રહેતા, તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો, તે પગમાં સોસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું, અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માહોમાહી વેચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને ચોર જે સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો, તેના મા બાપ, સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા છે. તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું, ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. ને એમ વાર્તા કરે છે, ત્યાં રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોરને ઝાલીને સૂડીએ દીધા. તેને ભેળે એને પણ ઝાલીને સૂડીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ પૂરી છે, આ તો ચોરી કરવા નહોતો ગયો અને એને તો કાંટો વાગ્યો હતો. ત્યારે તે ઉગર્યો, એમ સત્સંગ કરે છે તેને સૂડી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાંજે અમે રામાનંદ સ્વામી પાસે માંગી.
આ સોડીનું ગોળ કાંટેસર કહેવત છે નથી, પણ મારે જે દાખલો આપ્યો હે કે ચોરી કરવા ગયા તો એક ચોર કથામાં ગયો, તો કથામાં જતા રસ્તામાં કાંટો વાગ્યો તો પગ સૂજી ગયો. તો બીજા દિવસે ચોરો રાજાના રાજમહેલમાં ચોરી કરવાના હતા, તેનાથી જવાયું નહીં, પગ ચાલે નહીં એટલે. તો પેલા લોકો ગયા, બહુ પૈસા મળ્યા અને વેચ્યા તો એના એની વાઈફને એના મા બાપ બધા કે દફો તું કથા ઉભરવા ગયો એમાં કોટો વાગ્યો, ચોરી કરવા ના ગયો તો આ લોકો ચોરી કરીને કેટલું બધું ધન મેળવીને આવ્યા, તું રહી ગયો. એટલામાં રાજા તો એમને તો ચોરી થઈ એટલે તો ધાડાઈ બધાને પકડી ગયા. અને રાજાને મહેલમાં ચોરી એટલે રાજા ખીજ્યો, બધાને સૂળીએ ચડાવી દો કે મૃત્યુદંડની સજા. તારે આને કહ્યું કે આને તો પગે કોંટો વાગ્યો તો એ ચોરી કરવામાં હતો નહીં, તો સૂળીએ એટલે મૃત્યુદંડની સજા હતી, પણ કોંટો વાગ્યો તો એ કોંટો વાગવાના દરથી અને સૂળીનું દુઃખ મટી ગયું. એમ ભક્તને આવું કોંટો જે વાગ્યા જેટલો દુઃખ આવે, પણ બહુ મોટા દુઃખમાંથી ભગવાન એની રક્ષા કરતા હોય છે. મહારાજ એ કહે છે તમને જે દુઃખ આવ્યું છે એના કરતા અનંત ગણું દુઃખ આવવાનું હતું, પણ થોડા દુઃખથી ભગવાને રક્ષા કરી.
અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં.
જેવી પ્રારબ્ધનો આપણો દુઃખ ભગવાને ઉડાડી દીધું, કે પ્રારબ્ધમાં લખેલું હોય એક વીંછીનું દુઃખ તો મને આવ પણ સત્સંગીને ના આવ.
અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર મને આપો.
પ્રારબ્ધનું દુઃખ ઉડાડ્યું ને ખાધા પીતા કપડા લત્તાનું સુખ ભગવાને આપ્યું. હું
એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં, તોય પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણી વાર્તા તો કરી છે, પણ આ તો દીશ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ. આ મુજબ ગઢડા પ્રથમનું 70 થયું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.
મહારાજે છેલ્લે કહ્યું કે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો તો અડગ નિશ્ચય થયો. નિશ્ચય અડગ રાખો કે આ સત્સંગ કરું છું, સેવા કરું છું, ભક્તિ કરું છું, કેવળ ને કેવળ મારા પ્રભુ રાજી થાય એટલે જ કરું છું. એમને રાજી કરવાનો જો નિશ્ચય એ અડગ હશે તો ભગવાન કહે બધી પ્રકાર અમે એને સુખ્યા કરશું કરશું ને કરશું. એમનું વરદાન છે આપણને સજાન સ્વામી મહારાજની જે